समयसार भगवान कुमकुंदाचार्य रचित समयसार तथा भगवान अमृत चंद्राचार्य रचित आत्मख्याति टीका कलश सहित एनो स्वाध्याय चाले छे। एमा सर्व विशुद्ध ज्ञान अधिकार मा गाथा 349 थी 355 नो स्वाध्याय आपणे पूरो करवा आव्या छीए। पूज्य गुरुदेव कांजी स्वामीए आ गाथाओ पर आपेल प्रवचनना छेल्ला बाकी रहेला કેટલાક અંશ આપણે આજે લઈએ। પ્રવચન રત્નાકર ભાગ 9મો પાના નંબર 322 એમાં ચોથા પેરેગ્રાફમાં અહીંયા કહે છે કે જેમ શશિનો ચંદ્રનો સફેદ ઉજ્જવળ પ્રકાશ છે તેમ ભગવાન આત્માનો પરમ શુદ્ધ એક જ્ઞાન પ્રકાશ છે। બસ જાણવું એ એનું કાર્ય છે, પણ પરનું કરવું કે તત્સંબંધી રાગ કરવો તે એનું કાર્ય નથી। પરનું કાંઈ પણ કરવું અથવા પર સંબંધી શુભ કે અશુભ ભાવ કરવા, રાગ કે દ્વેષના ભાવ કરવા, એ આત્માનું કાર્ય નથી। પરના કાર્ય હું કરું એવી માન્યતા એ મિથ્યાત્વ છે, એ ખોટી માન્યતા છે, જૂઠી માન્યતા છે। અને રાગનો કરતા પણ અજ્ઞાની જીવ જ થાય છે। અહીં કહે છે અજ્ઞાન ભાવે જીવ રાગનો કરતા અને રાગ એનું કાર્ય એમ ભલે હો, પણ પરના કાર્ય જીવ કરે એ ત્રણ કાળમાં સત્ય નથી। અજ્ઞાન ભાવે કે જ્ઞાન ભાવે કોઈ પણ રીતે જીવ પરદ્રવ્યનું કાર્ય તો કરતો જ નથી, એટલે પરનો કરતા જીવ નથી। એક એક પરમાણુ તેતે કાળે થતા પોતપોતાના પરિણામના કરતા છે। પરદ્રવ્ય એનો કરતા જીવ નથી, એક દ્રવ્યનું કાર્ય બીજું દ્રવ્ય કરતું નથી। એટલે કે દરેક દ્રવ્ય પોતે પોતાનું કાર્ય કરે છે। પૂદગળ છે તો પૂદગળ પરમાણુ પોતે, દરેકે દરેક પરમાણુ પોતે, એક એક પરમાણુ જ્યારે એમાં પરિણમન થાય છે, એટલે કે કાર્ય થાય છે, પરિણામ થાય છે અને પર્યાય બદલાય છે, તો તે કાળે થતા પોતાના પરિણામનું કરતા તે પૂદગળ પરમાણુ પોતે જ છે। અને જે કાર્ય થયું અને જે પરિણામ આવ્યું એ એનું કર્મ છે। ગતિ કરે એવી પરમાણુમાં સ્વતંત્ર ક્રિયાવતી શક્તિ છે, એટલે પરમાણુમાં ગતિ થાય તે આ શક્તિનું કાર્ય છે, એટલે કે એનું પોતાનું કાર્ય છે। પરમાણુમાં રહેલા ગુણને કારણે એવું કાર્ય થાય છે, એવું પરિણમન થાય છે, એનો કરતા એ પરમાણુ પોતે છે। પરમાણુ પોતે જ પોતાની શક્તિથી ગતિનો કરતા છે। ગમે તે પદાર્થની ગતિ થતી હોય, સ્કંદની ગતિ થતી હોય, તો પણ એનો કરતા બીજો કોઈ નથી। એક ઉદાહરણ આપી અને ગુરુદેવ સમજાવે છે કે પ્લેનની ગતિનો કરતા પણ પ્લેનના જે તે પરમાણુઓ છે, પણ પ્લેનનો ચાલક તે ગતિનો કરતા નથી। પ્લેનને હું ચલાવું એમ કોઈ માનતો હોય તો એ એનો કરતા નથી, પણ પ્લેનની ગતિ થાય, પ્લેન ચાલે તે એના પરમાણુઓનું કાર્ય છે। અહીંયા તો આચાર્ય દેવે ભવ્ય જીવો માટે પરમ અમૃત ઘોળ્યા છે, કોઈ આ પરમ અમૃતનું પાન કરે નહીં અને અજ્ઞાન પૂર્વકના વ્રત તપ આદિ કરવા મંડી પડે તો એ તો રણમાં પોક મૂકવા જેવું છે, અર્થાંત એથી કાંઈ લાભ નથી, કેમ કે તેને તત્વની દ્રષ્ટિ નથી. આગળ સમજાવે છે 323માં પાના ઉપર બીજા પેરેગ્રાફમાં. વળી જે પરિણામ જીવને થાય તેનો તે કરતા અને તેનો તે ભોગતા છે, પણ આહાર પાણી કે ઔષધ આદિ અન્ય વસ્તુનો તે ભોગતા નથી. જીવ પર પદાર્થને ભોગવી શકતો નથી એટલે એનો ભોગતા નથી. જીવને જે પરિણામ થાય એનો એ કરતા, ભોગવવાના ભાવ થાય એનો એ ભોગતા, પણ જે પર પદાર્થ ભોગવવાનો વિચાર આવ્યો, વિકલ્પ આવ્યો, તો એમાં એ પર પદાર્થને એ ખરેખર ભોગવી શકતો નથી. ભોગવવાના કાળે પણ એ તો એ પોતાના ભાવને ભોગવે છે, પર પદાર્થને ભોગવતો નથી. કોઈ એમ કહે કે ગુલાબજાંબુ ખાઈએ, ત્યારે ગુલાબજાંબુનો સ્વાદ આવે છે ને, ભોગવાય છે કે નથી ભોગવાતું, ત્યારે શું ભોગવાય છે? સુખનો અનુભવ થાય છે એવું એને લાગે છે, એ એનું ભ્રમ છે. ભોગવે છે એ વખતે એની જે માન્યતા છે, ગુલાબજાંબુ ખાવાથી મને આનંદ આવે છે, એ માન્યતાને કારણે એને એવા ભાવ થાય છે અને એવા ભાવને એ ભોગવે છે. કેમ કે ગુલાબજાંબુના પરમાણુ આત્માને અડતા નથી. ગુલાબજાંબુ જ્યારે મોઢામાં મૂકે છે તે વખતે એનો જે સ્વાદ આવે છે એ તો જીવને આવે છે ને, તો એ કેવી રીતે? જીવને એનો સ્વાદ આવતો નથી. ભગવાન આત્મા એનાથી જુદો છે. ગુલાબજાંબુના પરમાણુ અને જીવ એ બંને પણ જુદા છે. એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે કે જીભને એવા સ્વાદરૂપી સંવેદન થાય એ વખતે ગુલાબજાંબુ એની સમીપમાં હોય. ગુલાબજાંબુ જીભની સમીપમાં હોય અને જીભ દ્વારા જે સંવેદન જે થાય, શરીરની અંદર જે કંઈ કાર્ય થાય, એ પૂતગળ પરમાણુનું કાર્ય છે. સંવેદન, મીઠાશનું સંવેદન એ વખતે એવું જ થવાનું હતું, માટે એ શરીરનું કાર્ય એમ થાય છે. એ વખતે નિમિત્ત તરીકે ગુલાબજાંબુ ત્યાં છે, એક વાત. બીજી વાત, આ જે સંવેદન શરીરમાં જે કંઈ થયું છે એ વખતે જીવને એનું એ જ પ્રમાણે જ્ઞાન થાય છે, એ જીવનું કાર્ય છે. જીવને જે મતિ જ્ઞાન છે તે પ્રમાણે થાય છે, એટલે આપણે એમ કહીએ છીએ કે શરીર એને ઇન્દ્રિયો દ્વારા અને મન દ્વારા એ જે જ્ઞાન કરે છે એ મતિ જ્ઞાન છે. વાસ્તવમાં ખરેખર તો એ શરીર દ્વારા જ્ઞાન કરતો નથી. એ સમયે એને એમ જ જ્ઞાન થવાનું છે, તો એવું જ્ઞાન થાય છે. પર સંબંધીનું એવું જ્ઞાન કે આ મીઠાશ છે, એવું જ્ઞાન થવાનું છે તે થાય છે, એટલે ત્યાં પણ એવો નિમિત્ત નૈમિતિક સંબંધ છે. પણ એ પર સંબંધીનું જ્ઞાન છે, એ જ્ઞાનમાં એ રાચી રહે છે, એમાં એ આગળ વધે છે, એમાં એકત્વ મમત્વ કરે છે, એમાં ઇષ્ટપણું અનિષ્ટપણું સ્થાપે છે. અને આમ આ જીવ પરનાલક્ષિત થતા ભાવમાં એ ગૂંચવાઈ જાય છે, રોકાઈ જાય છે અને એમ પોતે પોતાના સ્વરૂપને ભૂલી જાય છે. આવું એ અનાદિથી કરતો આવ્યો છે, કેમ કે એને જ્ઞાન નથી ને, એટલે એવું જ્ઞાન નથી, પોતાના સ્વરૂપનું જ્ઞાન નથી ને, એટલે પોતાના સ્વરૂપમાંથી આવતા આનંદનો એને અનુભવ કર્યો નથી. પોતાના સ્વરૂપમાંથી આવતા જ્ઞાન અને આનંદને જ્યાં સુધી એ અનુભવતો નથી ત્યાં સુધી એ પરના લક્ષે થતા જ્ઞાન એમાં એ રોકાઈ રહે છે, એમાં એ રૂચિ કરે છે, એમાં એ આગળ વધે છે. એટલે એ બધા ભાવ એ જીવનું કાર્ય છે. અજ્ઞાન અવસ્થામાં એ બધું જીવનું કાર્ય છે. એટલે એવા ભાવને એ રીતે ભોગવે છે. એમાં સુખ કે દુઃખ જે કાંઈ ભોગવે છે તે અજ્ઞાન અવસ્થાને કારણે એ ભોગવે છે. વસ્તુ સુખ કે દુઃખ આપનારી નથી. એટલે અહીંયા ગુરુદેવ સમજાવે છે કે આહાર પાણી કે ઔષધ આદિ અન્ય વસ્તુનો જીવ ભોગતા નથી. શિલ્પી સોની આદિ પોતાના કર્મનું ફળ જે સુખ દુઃખ તેને તે ભોગવે છે, કેમ કે તે પરિણામથી તે અનન્ય છે. એટલે પરિણામોથી તે જુદા નથી. પણ જે પદાર્થો છે, પરદ્રવ્ય છે, એનાથી તે જુદા છે. શિલ્પી હોય કે સોની હોય, એને ગામ મળ્યું, ભેટમાં કે રૂપિયા મળ્યા, તો એનાથી એ જુદા છે. એને એ ભોગવતા નથી. પણ એ રૂપિયા કે ગામ જે કાંઈ મળ્યું છે એ પોતાનું છે, અને એ પોતાને મળ્યું છે એટલે હવે પોતે સુખી થશે એવા ભાવને એ ભોગવે છે. કેમ કે એ ભાવથી એ શિલ્પી કે સોનીનો જીવ અનન્ય છે, એટલે કે જુદો નથી. અને તેથી ત્યાં પરિણામ અને પરિણામી ભાવથી ભોગતા ભોગ્યપણાનો નિશ્ચય છે. પરિણામ એટલે જે ભાવ થયા તે, અને પરિણામી એટલે એ ભાવ કરનારો જીવ, એ બંને જુદા નથી. તેથી પરિણામ અને પરિણામી ભાવથી ભોગતા ભોગ્યપણાનો નિશ્ચય છે. આ રીતે શિલ્પીનો તો દાખલો લીધો છે. હવે એના ઉપરથી એ વાતને આત્મા ઉપર ઉતારી અને આચાર્ય ભગવાન સમજાવે છે કે તેવી રીતે આત્મા પણ કરવાનો ઈચ્છક વર્તતો થકો, કોઈ પણ કરવાની ઈચ્છા ધરાવતો, એ પ્રમાણે પરિણમતો. તેવી રીતે આત્મા પણ કરવાનો ઈચ્છક વર્તતો થકો, ચેષ્ટારૂપ એટલે રાગાદી પરિણામરૂપ અને પ્રદેશોના વ્યાપારરૂપ એવું જે આત્મ પરિણામાત્મક કર્મ તેને કરે છે, તથા દુઃખ સ્વરૂપ એવું જે ચેષ્ટારૂપ કર્મનું આત્મ પરિણામાત્મક ફળ તેને ભોગવે છે, અને એક દ્રવ્યપણાને લીધે તેમનાથી અનન્ય હોવાથી તન્મય એટલે તેમય છે, માટે પરિણામ પરિણામી ભાવથી ત્યાં જ કરતા કર્મપણાનો અને ભોગતા ભોગ્યપણાનો નિશ્ચય છે. આનો અર્થ આપણે કર્યો છે, સમજ્યા છીએ. એટલે હવે ગુરુદેવે આનો જે રીતે વિસ્તાર કર્યો છે તે લઈએ. અજ્ઞાની જીવ હું મકાન બનાવું ને આ કરું અને તે કરું એમ ઈચ્છા સહિત વર્તતો થકો. ઈચ્છા સહિત વર્તે છે એટલે ઈચ્છા સહિત વર્તતો થકો, ઈચ્છાના રાગના પરિણામનો કર્તા થાય છે. ઈચ્છા એણે કરીને એટલે એ ઈચ્છાનો કર્તા, અને ઈચ્છા એનું કાર્ય. ઈચ્છાના એટલે રાગના પરિણામનો કર્તા થાય છે, અને તે પરિણામ જે ઈચ્છા કરી તેનું કાર્ય એટલે તેનું કર્મ, તથા તે ઈચ્છાનું એટલે રાગનું ફળ જે દુઃખ તેનો તે ભોગતા છે. ઈચ્છા કરી એ કાર્ય થયું, એવું પરિણામ આવ્યું, એનો એ કર્તા થયો, અને પછી એને કારણે જે બંધ પડ્યો, કર્મનો બંધ પડ્યો, અને એનું ફળ આવ્યું, તો એ ફળ એનો એ ભોગતા. તો ફળનો ભોગતા એટલે કોઈ પદાર્થનો ભોગતા થતો નથી, પણ પોતાના ભાવનો ભોગતા થાય છે. કેમ કે એ ફળ આવ્યું એના પ્રત્યે એને જે રાગ છે, એ દ્વેષ છે, એનો એ ભોગતા થાય છે, પોતાના રાગ દ્વેષના પરિણામનો જ એ ભોગતા થાય છે. આપણને સમયે સમયે કોઈને કોઈ કર્મના ઉદયને કારણે જે સંયોગો પ્રાપ્ત થાય છે, એ સંયોગોને કારણે અનેક પદાર્થો આપણી સમીપમાં આવે છે અને એ પદાર્થોમાં આપણે ઇષ્ટ અને અનિષ્ટ બુદ્ધિ સ્થાપીએ છીએ. એટલે કે એ પદાર્થોમાં કેટલાક પ્રત્યે આપણને નથી ગમતા એવો ભાવ, કેટલાક પ્રત્યે ગમે છે એવો ભાવ થાય છે. એટલે એવા ભાવના આપણે ભોગતા થઈએ છીએ. પેલો પદાર્થ છે એને ભોગવીએ છીએ એમ નથી, કર્મના ઉદયને કારણે આપણી સમીપમાં આવેલા પદાર્થ તરફ આપણું જેવું વલણ છે એવા વલણને આપણે ભોગવીએ છીએ. આપણો જેવો ભાવ છે, ક્રોધનો ભાવ છે, દ્વેષનો ભાવ છે, કે એના પ્રત્યે રાગનો ભાવ છે, જેવો પણ ભાવ છે એવા ભાવને આપણે ભોગવીએ છીએ. પેલા પદાર્થને ખરેખર કાંઈ આપણે ભોગવતા નથી. એટલે અહીંયા પણ એ વાત કરી છે કે રાગનું ફળ જે દુઃખ, તેનો તે ભોગતા છે, પણ મકાન મહેલ ઇત્યાદિનો તે કરતા પણ નથી અને ભોગતા પણ નથી. અહીંયા પરદ્રવ્યથી પોતાના પરિણામ જુદા છે, ભિન્ન છે એમ સિદ્ધ કરવું છે, એ વાત અહીંયા તો સમજાવવી છે. પરદ્રવ્યથી અને પરદ્રવ્યના જે પરિણામો છે એની જે પર્યાયો દરેક સમયે સમયે બદલાય છે, એ બધાથી પોતે જુદો છે અને પોતાના પરિણામ પણ જુદા છે. જીવના પરિણામ ચેતન છે અને જળના પરિણામ છે તે જળ રૂપે છે. બંનેના પરિણામ એક સાથે થાય છે. અનંત દ્રવ્ય છે, અનંત દ્રવ્યના પરિણામ દરેક સમયે થઈ રહ્યા છે. આપણી આસપાસમાં કેટલાય પદાર્થો છે, કેટલાય દ્રવ્ય છે, એ દરેકના પરિણામ સ્વતંત્ર રીતે જ્યારે થઈ રહ્યા છે, ત્યારે આપણા પોતાના પરિણામ પણ સ્વતંત્ર રીતે થઈ રહ્યા છે. જીવના પરિણામ તો માત્ર જ્ઞાન કરવા રૂપે હોય તો આપણે એનું કર્તાપણું શા માટે સ્થાપીએ છીએ? પરપદાર્થને જાણીએ એવા પરિણામ થાય, પણ પરપદાર્થને કરીએ એવા પરિણામ તો થઈ શકે નહીં. અને પેલો પરપદાર્થ છે એ પોતે પોતાની શક્તિને કારણે પરિણમી રહ્યો છે અને એનું કાર્ય થાય છે, તેને જાણીએ છીએ, છતાં પણ આપણે એમાં કરવાનો ભાવ કરવા માટે ઉત્સુક શા માટે થઈએ છીએ? એમાં હું કંઈક કરું એવા વિકલ્પોમાં શા માટે રાચી રહીએ છીએ? આ રીતે જો વિચારણા આગળ ચાલે તો પછી અકર્તા ભાવ કેળવાય અને સ્વરૂપનું લક્ષ્ય થાય. અહીંયા કહે છે, પરદ્રવ્યથી પોતાના પરિણામ ભિન્ન છે એમ અહીંયા સિદ્ધ કરવું છે. એમ શા માટે સિદ્ધ કરવું છે? કેમ કે જીવને અનાદિથી પરદ્રવ્યના પરિણામ વિશે મૂંઢતા વર્તે છે. પરદ્રવ્યના પરિણામ પોતે કરે છે એવું મિથ્યાત્વ છે. એટલે આચાર્ય ભગવાન સૌથી પહેલા એ વાત સમજાવવા માંગે છે કે પરદ્રવ્યના પરિણામ અને જીવના પરિણામ જુદા જુદા છે. પરદ્રવ્યના પરિણામથી એ જુદો છે. જળની ક્રિયાનો કર્તા કે ભોગતા જીવ હોય નહીં, અને જો જળની ક્રિયાનો કર્તા અને ભોગતા જે જીવ પોતાને માને, જે આત્મા પોતાને માને, તે મૂંઢ મિથ્યા દ્રષ્ટિ છે. અથવા તો જળની ક્રિયાનો કર્તા અને ભોગતા કોઈ પણ જીવને માને તો તે પણ મિથ્યા દ્રષ્ટિ છે. તેમ જીવના શુભાશુભ પરિણામ થાય તેને પરદ્રવ્ય એટલે બીજું દ્રવ્ય, અન્ય દ્રવ્ય કરે એમ માને તે મૂંઢ મિથ્યા દ્રષ્ટિ છે. કેમ કે જીવના પરિણામ તે ચેતન છે, તે જીવના જ છે. શુભ કે અશુભ ભાવ થવા એવા પરિણામ જીવને થાય છે, જે જીવની પર્યાયમાં થાય છે એને બીજું દ્રવ્ય કરતું નથી, છતાંય કોઈ એમ માને કે કર્મના ઉદયને કારણે જીવને આવા પરિણામ થાય છે, તો એવી માન્યતાવાળો મૂંઢ મિથ્યા દ્રષ્ટિ છે. આગળ કહે છે, ભગવાનના દર્શન, પ્રભુના દર્શન કરવા માટે સમુદ્રમાં જઈએ, ભગવાનના દર્શન કરીએ, તો ભગવાનના દર્શન કરતા જીવને શુભ પરિણામ થાય છે. અથવા તો મંદિરમાં દેરાસરમાં આપણે જઈએ અને ભગવાનની પ્રતિમાના દર્શન કરીએ તો પણ શુભ પરિણામ થાય, શુભ ભાવ થાય. પણ એમાં એ ભગવાનની પ્રતિમા એવા જીવના ભાવનું કારણ નથી. અથવા તો સમોસરણમાં બિરાજતા સાક્ષાત તીર્થંકર ભગવાન, એમના દર્શન કરીએ અને જીવને જે શુભ ભાવ થાય, આપણને જે શુભ ભાવ થાય, એનું કારણ સાક્ષાત ભગવાન પોતે નથી. એ નિમિત્ત કારણ છે. જીવને જે ભાવ થયા એ જીવના પોતાના. ભગવાનની પ્રતિમા કરતા અને એ જીવને શુભ ભાવ કરાવે એમ નથી. ભગવાનની પ્રતિમા કરતા અને એના એટલે જીવના શુભ પરિણામ એ કાર્ય એમ નથી. તે શુભ પરિણામનો જીવ જ કરતા છે અને તે પરિણામ જીવનું કાર્ય છે, એટલે કે કર્મ છે. સાક્ષાત ભગવાન સમુદ્રમાં બિરાજતા હોય ત્યાં આ જીવને જે ભક્તિ સ્તુતિના પરિણામ થાય તે સ્વતંત્ર પોતાથી થાય છે. ભગવાનનું એમાં કાંઈ કાર્ય નથી, ભગવાન કાંઈ કરતા નથી, ભગવાન માત્ર નિમિત્ત કારણ છે. આવું વસ્તુનું સ્વરૂપ કઈ રીતે છે તે જાણ્યા વિના ધર્મ થાય નહીં. એટલે જેને ધર્મ કરવો છે એણે વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ યથાર્થ સમજવું જ પડતું. આગળ 324માં પાના ઉપર પણ કહે છે કે જીવને રાગ થાય તે કાંઈ સામગ્રીને લઈને થતો નથી. જીવને રાગ થાય તો એ સામે એની સમીપમાં આવેલી સામગ્રી છે એને કારણે રાગ થતો નથી. એટલે તો અહીંયા ભગવાનનું ઉદાહરણ આપ્યું કે સામે ભગવાન છે તો ભગવાનને લઈને એને શુભ ભાવ થાય છે એમ નથી. અને એ જ રીતે સામે પ્રતિકૂળ સામગ્રી હોય, પ્રતિકૂળતા તો એણે માની છે, સામગ્રીમાં કાંઈ પ્રતિકૂળતા નથી. એટલે બહારમાં સામગ્રી એને પ્રતિકૂળ લાગતી હોય અને દુઃખ થાય તો એ કંઈ સામગ્રીને લઈને દુઃખ થાય છે એમ નથી. કોઈ પણ સામગ્રી જીવને સુખ કે દુઃખ આપતી નથી, જીવ પોતે એવા ભાવે થાય છે. એટલે ગુરુદેવ સમજાવે છે કે જીવને રાગ થાય તે કંઈ સામગ્રીને લઈને નથી પણ પોતાના કારણે થાય છે. બહારમાં સામગ્રી પ્રતિકૂળ હોય તો જે દુઃખ થાય તે સામગ્રીને લઈને નથી પણ પોતાના રાગ દ્વેષના પરિણામનું ફળ જે દુઃખ તે પોતાને પોતાથી થાય છે અને તેનો ભોગતા જીવ પોતે છે. આ વાત કરી એટલે કોઈએ પ્રશ્ન કર્યો કે એક બાજુ કહે છે કે શુભરાગ છે તે જીવના પરિણામ જીવથી જુદા નથી, એટલે કે જીવથી અનન્ય છે, અને વળી બીજી બાજુ કહે છે કે શુભરાગ છે તે પૂતગળના પરિણામ છે, જીવથી જુદા છે. હવે આમાં સમજવું શું શું પ્રશ્ન છે કે અહીંયા જ એ વાત કરવામાં આવી કે આ શુભરાગ થયો જે પરિણામ થયા તે પરિણામ જીવના છે અને જીવથી અનન્ય છે, એટલે કે જીવથી જુદા નથી. જીવના પરિણામ જીવથી જુદા નથી. પરિણામ અને પરિણામી એક જ છે, એટલે જીવથી એ જુદા નથી. અહીંયા એમ કહ્યું. અને પહેલા અગાઉ એવી વાત આવી હતી કે શુભરાગ છે તે પૂતગળના પરિણામ છે, જીવથી અન્ય છે. તો આ બેમાં સાચું શું? આપણે એનો એક જ જવાબ આપીએ છીએ કે અપેક્ષા ત્યાં સમજવી જોઈએ. કઈ અપેક્ષા એ વાત છે? જો બંને સાચું છે, બંનેની સાથેની અપેક્ષાને વિચારીએ તો બંને સાચું છે. જે કાકા છે તે જ ભત્રીજા પણ હોઈ શકે. જે કાકા છે તેના ભત્રીજાની અપેક્ષા એ કાકા છે, અને એના કાકાની અપેક્ષા એ પાછા ભત્રીજા પણ હોઈ શકે. એ જેટલું સાચું છે એટલું જ આ પણ સાચું છે. અહીંયા પણ એ જ રીતે આપણે સમજવાનું છે. શુભરાગ છે એ જીવના પરિણામ છે. ત્યાં અપેક્ષા એ લેવી છે કે જીવના પરિણામ એ જીવના ભાવ રૂપે હોય, અને એના પરિણામ છે એનાથી જુદા ન હોય. પણ પરદ્રવ્યના જે પરિણામ થાય એનાથી જુદા હોય એમ જ્યારે સમજાવવું છે ત્યારે આ જીવના પરિણામ છે તેને જીવથી અનન્ય કયા, એટલે જુદા નથી એમ સમજાવ્યું. એ વાત અહીંયા ચાલી રહી છે. અજ્ઞાન અવસ્થામાં જીવને શુભ કે અશુભ જે ભાવ થાય અને જે પરિણામ થાય છે એ જીવના છે, અને જીવ એનો કરતા ભોગતા છે. આ વાત અત્યારે ચાલી રહી છે. પહેલા સમયસારમાં એ વાત પણ આવી કે શુભરાગ છે તે ઉદગળના પરિણામ છે. એ વાત એ અપેક્ષાથી ત્યાં કહેવામાં આવી કે દ્રષ્ટિનો વિષય જે જીવ છે, જે આત્મા છે, જે શુદ્ધ સ્વરૂપ છે, એનો વિચાર કરીએ તો એમાં કોઈ ગુણ નથી કે જેને કારણે જીવને શુભ કે અશુભ પરિણામ થાય. જીવના તો શુદ્ધ પરિણામ જ હોય, જીવને અશુદ્ધ પરિણામ હોય જ નહીં. કેમ કે આત્મામાં એવો કોઈ ગુણ નથી કે જેને કારણે એ પોતાના ગુણથી વિપરીત ભાવે પરિણમે, એવો આત્મામાં કોઈ ગુણ નથી. એવી યોગ્યતા છે પણ ગુણ નથી. આપણે વિચાર કરીએ તો સિદ્ધ ભગવાન ક્યારેય વિભાવ ભાવે થતા નથી. તો આત્માનું સ્વરૂપ સિદ્ધ સમાન છે તો આત્મા પણ ક્યારેય એ વિભાવ ભાવે થાય નહીં. એટલે જીવનો સ્વભાવ તો શુદ્ધ ભાવે પરિણમવાનો છે. તેથી વિભાવ ભાવે જે પરિણમન થયું એ પરિણમન આત્માનું નથી. અને એમ કરી અને આત્માના શુદ્ધ સ્વરૂપને ત્યાં દર્શાવવામાં આવ્યું છે કે જે વિભાવ ભાવ વિકારી પરિણામ વિનાનું છે એવું શુદ્ધ સ્વરૂપ. આવું શુદ્ધ સ્વરૂપ શા માટે દર્શાવવામાં આવ્યું? કેમ કે ત્યાં દ્રષ્ટિનો વિષય ભગવાન આત્મા કેવો શુદ્ધ છે એની વાત સમજાવવી હતી, એટલે એ રીતે વાત કરવામાં આવી. અને વાત પણ એમ જ છે, આત્માનું સ્વરૂપ તો શુદ્ધ જ છે, એનો સ્વભાવ છે એ ભાવે જ એ પરિણમે છે, એ શુભાશુભ ભાવે પરિણમતો નથી. અને છતાં પણ જો શુભાશુભ ભાવ થાય છે, એવા પરિણામ થાય છે, તો પછી એનું શું? તો ત્યાં એમ સમજાવવામાં આવ્યું કે એ શુભાશુભ ભાવ થાય છે એ જીવને જે કર્મના ઉદય છે એ ઉદયનું લક્ષ્ય કરતા થાય છે, એટલે એ કર્મજનિત છે એમ કહી દીધું, અથવા તો પૂતગળના પરિણામ છે એમ કહી દીધું. વાસ્તવમાં તો એ જીવના જ પરિણામ છે, પણ એ અજ્ઞાન અવસ્થામાં થતા પરિણામ છે. એ શાશ્વત રહેતા નથી, હંમેશા રહેતા નથી, એટલે શુદ્ધ આત્માની અપેક્ષાએ એ પરિણામ જીવના નથી એમ કહી અને આત્માના શુદ્ધ સ્વરૂપનું ત્યાં નિરૂપણ કરવામાં આવ્યું જે દ્રષ્ટિનો વિષય છે. એટલે આ અપેક્ષા ત્યાં હતી. ગુરુદેવે અહીંયા સમાધાન આપ્યું છે કે ભાઈ, જ્યાં જે અપેક્ષાએ વાત હોય તેને તે રીતે યથાર્થ સમજવી જોઈએ. શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિની અપેક્ષાએ રાગના પરિણામને અન્ય કહ્યા છે, જુદા કહ્યા છે. કોનાથી જુદા? આત્માથી જુદા કહ્યા છે. કેમ કે સ્વભાવ અને સ્વભાવની દ્રષ્ટિમાં રાગ નથી, એટલે શુદ્ધ સ્વભાવની દ્રષ્ટિની અપેક્ષાએ એ રાગના પરિણામ થયા, શુભ કે અશુભ પરિણામ થયા એ એનાથી જુદા છે. કેમ કે સ્વભાવમાં એ વસ્તુ નથી, એવા પરિણામ નથી, સ્વભાવની દ્રષ્ટિમાં રાગ નથી. વળી પૂદગળ કર્મના નિમિત્તે રાગ ઉત્પન્ન થાય છે, એટલે કે પૂદગળ કર્મના ઉદયો છે એનું લક્ષ થતા રાગ ઉત્પન્ન થાય છે કે દ્વેષ ઉત્પન્ન થાય છે, શુભાશુભ ભાવ થાય છે, તેથી તેને પૂદગળના પરિણામ કહ્યા છે. બહુ સ્પષ્ટ વાત કરી દીધી, 3.5 લીટીની અંદર ગુરુદેવે સમાધાન આપી દીધું કે જે વસ્તુ જેમ છે તેમ જ સમજવી જોઈએ. અહીંયા કહે છે આગળ કે પરંતુ અજ્ઞાની જીવને અનાદિથી સ્વભાવનું ભાન નથી અને પર્યાયમાં જે રાગ થાય છે તેને કર્મજન્ય માને છે. કર્મજન્ય માને છે એટલે ખરેખર કાંઈ એ કર્મ કરાવે છે એમ નથી, છતાં એ કર્મજન્ય માને છે. આપણે પણ ઉપચારથી એને કર્મજન્ય કહી અને શુદ્ધ સ્વરૂપનું નિરૂપણ કરતા હોઈએ ત્યારે આપણે કાઢી નાખીએ. પણ આ અજ્ઞાની એને કર્મજન્ય માને છે, એમાં તો એ પોતે એવા વિભાવભાવનો કરતા હોવા છતાં એને બીજા કરાવે છે એમ પોતાની જવાબદારીને કાઢી નાખે છે. પોતાની જવાબદારીને એ કાઢી નાખે છે કે ભાઈ આવા મને વિકારી પરિણામ થયા, વિભાવભાવ થયા, મને આ ક્રોધ થયો તો એ કર્મને કારણે થયો. ભાઈ ક્રોધ કર્મને કારણે નથી થયો, એ વખતે એવું કર્મ હતું, સામે એવું નિમિત્ત હતું, પણ તે વખતે પણ તે ધાર્યું હોત તો તું ક્રોધિત ન થાત, તને કોઈએ ક્રોધ કરવા માટે દબાણ કર્યું ન હતું. એટલે કર્મજન્ય માને છે અને તારી જવાબદારીમાંથી તું છટકી જવા માંગે છે તો એ વાત બરાબર નથી. એવા પરિણામ રાગ દ્વેષના પરિણામનો કરતા તું છો. અજ્ઞાન અવસ્થામાં જે ભાવ થયા છે એનો કરતા તું છો, છો ને છો જ. અહીંયા કહે છે કે એને કર્મજન્ય માને છે તો એને ધર્મ સમજાવવો છે ત્યારે એને એમ કહ્યું કે એ પરિણામોનો કરતા તું છો એ તારી જવાબદારી છે. તેને કહ્યું કે રાગ છે તે તારી પર્યાયમાં થાય છે અને તે પર્યાય તારાથી અનન્ય છે, એટલે કે તારાથી જુદી નથી, માટે તું એનો કરતા છો. તું પર દ્રવ્યનો, પર પદાર્થનો કરતા નથી, પણ એવા તારા રાગદ્વેષના ભાવ થયા એવા પરિણામનો તું કરતા છો. પર્યાયમાં અજ્ઞાનીને જે મિથ્યાત્વ આદિ પરિણામ થાય તે તેનાથી જુદો નથી, તે એટલે કે એ અજ્ઞાની જીવ એવા પરિણામથી જુદો નથી, એનાથી અનન્ય છે. પરદ્રવ્યના પરિણામ બીજા દ્રવ્યના પરિણામ જેવી રીતે જુદા છે, જીવથી અત્યંત જુદા છે, ભિન્ન છે, તેવી રીતે આ રાગાદિ પરિણામ જીવથી ભિન્ન નથી, એ જીવના જ પરિણામ છે. એ પરિણામ પર્યાયમાં થાય છે, એ પરિણામ શાશ્વત નથી, પણ થાય છે જીવની પર્યાયમાં, એટલે જીવ એને માટે જવાબદાર છે અને એ પરિણામના કારણે એને આશ્રવ અને ભાવબંધ પણ થાય છે. તેથી જીવ પોતાના અજ્ઞાનમય ભાવનો કરતા અને પોતાના ભાવનો ભોગતા છે એ નિશ્ચય છે. આવી વાત છે. આમ જીવને જે રીતે કરતાપણું ને ભોગતાપણું છે તે અહીંયા આ ગાથાઓમાં બહુ સરસ રીતે સમજાવ્યું છે. એટલે આ રીતે સમજીને જીવ જ્યારે અંત સ્વભાવની સન્મુખ થાય ત્યારે તેને સમ્યક દર્શન પ્રગટ થાય છે. જીવ મૂંઢતા કરીને એમ કહે કે મને આ રાગ દ્વેષના પરિણામ થાય છે એ કર્મના ઉદયને કારણે થાય છે અથવા બીજો કોઈ કરાવે છે, અને એવી માન્યતામાં ને માન્યતામાં જો એ રહે તો એ ધર્મ તરફ વળી ના શકે. આ એક વાત. એટલે આચાર્ય ભગવાને કરુણા કરી અને એને સમજાવી કે ભાઈ જે તને ભાવ થયા એ ભાવ માટે તો તું જવાબદાર છે. તને કોઈએ દબાણ ના કર્યું હતું કે તું એવા ક્રોધના ભાવે થા કે રાગના ભાવે થા. એટલે એ ભાવનો કરતા તું છો, પણ તને જે માન્યતા છે કે તું પરદ્રવ્યના કાર્યો કરી શકે કે પરદ્રવ્યને ભોગવી શકે, તો એ માન્યતા તારી ખોટી છે. એટલે પરદ્રવ્યનું તું કાર્ય કરી શકતો નથી, કે એ જ રીતે પરદ્રવ્ય તારામાં કાંઈ કરે એમ પણ નથી. એટલે જડ કર્મ છે એ તારી અંદર કાંઈ કાર્ય કરે એમ બનતું નથી, કે તું એની અંદર કાંઈ કરે એમ બનતું નથી, પણ તું જે ભાવ કરે એની જવાબદારી તારી છે. અને એ ભાવ કરે છે એટલે તને આશ્રવ અને બંધ થાય છે, કર્મના બંધ થાય છે. હવે આવા કર્મના બંધ થયા એટલે એનું નિમિત્ત પામીને પેલા અનેક પ્રકારના કારણે રજકણો છે તે સ્કંદ રૂપે બંધાય, એટલે જડ કર્મ થાય, દ્રવ્ય કર્મ બંધાય છે. એ દ્રવ્ય કર્મ બંધાય છે એને બાંધનારો તું નથી, દ્રવ્ય કર્મ તું કરી શકતો નથી, દ્રવ્ય કર્મનો તું કરતા નથી, દ્રવ્ય કર્મનો તું કરતા નથી, એના કારણે જ બંધાય છે. પણ તને જે ભાવ થયા, વિકારી ભાવ થયા, વિભાવ ભાવ થયા, શુભાશુભ ભાવ થયા, તો એવા ભાવ એ તારું કાર્ય છે, એ તારું કર્મ છે, અને એને કારણે તને ભાવ બંધ થાય છે. એટલે ભાવ કર્મ તું જાતે કરે છે, કોઈ કરાવતું નથી. આ વાત પહેલા ગુરુદેવે આચાર્ય ભગવાને સમજાવી. તો તું આવા ભાવ કર્મનો કરતા થાય કે ભોગતા થાય છે એ તું તારી ઊંધી માન્યતાને કારણે થાય છે. તો એ તારી ઊંધી માન્યતા જો તું છોડી દે કે હું પરના કાર્યો કરી શકું છું, પરને જીવાડી શકું છું, પરને મારી શકું છું, પરને ભોગવી શકું છું, એવા નિત્યાત્વને જો તું છોડવા ધારે તો છોડી શકે એવો છો. પર મને સુખી કરે છે, પર મને દુઃખી કરે છે, પર મને હેરાન કરે છે, પરને કારણે હું આ પીડા ભોગવું છું, પરને કારણે હું દુઃખી થઉં છું, પરને કારણે મારી સંપત્તિ ચાલી ગઈ, આ બધી ખોટી ઊંધી માન્યતાઓ છે એને તું છોડી દે તો તને વિભાવ ભાવ થશે નહીં. એટલે આ રીતે ક્રમમાં આચાર્ય ભગવાન જીવને ધર્મોમાં લઈ જાય છે. જો એવી ઊંધી માન્યતા છોડી દે અને સાચી વાતને સ્વીકારે કે આ જે કંઈ થાય છે એ બધું એના કારણે થાય છે એમ સીધી માન્યતા કરે, અને જે મને જે ભાવ થાય છે એમાં રાગ કે દ્વેષના ભાવ થાય છે એ મારી નબળાઈને કારણે થાય છે, આમ જ્યારે એ સ્વીકારી લે છે તો પછી આગળના ચરણમાં આચાર્ય ભગવાન લઈ જાય છે. હવે એને ધર્મ પમાડવા માટે આચાર્ય ભગવાન આગળ લઈ જાય છે. પછી આચાર્ય ભગવાન એને એમ કહે છે કે ભાઈ આ તને જે ભાવ થયા એ ખરેખર તારું સાચું સ્વરૂપ નથી. એ ભાવ થયા એ ક્ષણિક છે, એ પર્યાયમાં થયા છે, એવું તારું શાશ્વત સ્વરૂપ નથી. તું એ બધા ભાવોથી પણ જુદો ભગવાન આત્મા ત્રિકાળ શુદ્ધ સિદ્ધ સમાન છો. જે તરફ તું લક્ષ્ય કરે છે એવા ભાવ થાય, આ સામાન્ય નિયમ છે. તું પરનું લક્ષ્ય કરે છે એટલે શુભાશુભ ભાવ થાય છે, એને બદલે તું તારા શુદ્ધ સ્વરૂપનું જો લક્ષ્ય કરીશ, તારા શુદ્ધ સ્વરૂપનો વિચાર કરીને તું એનું લક્ષ્ય કરીશ તો તારા ભાવ શુદ્ધ થશે, શુભાશુભ ભાવ નહીં થાય. એટલે તું તારા શુદ્ધ સ્વરૂપનો પહેલા સ્વીકાર કર. એવું શુદ્ધ સ્વરૂપ, એવું શુદ્ધ સ્વરૂપ કે જેમાં કોઈ આવા વિકારી વિભાવ ભાવ થતા જ નથી, એવું શુદ્ધ સ્વરૂપ કે જે એક સમયની પર્યાયથી પણ જુદું ત્રિકાળ શુદ્ધ રહે છે, તે એવા ધ્રુવ સ્વરૂપને પહેલા તું વિકલ્પ દ્વારા સ્વીકાર કર, અને પછી એવા શુદ્ધ સ્વરૂપને જ્યારે તું માનવા જાય ત્યારે તને અનેક પ્રકારના પ્રશ્નો થશે કે પેલા વિકારી ભાવ તો હું કરતો હતો ને, તો તારે તે વખતે સમાધાન એમ મેળવવાનું કે એ વિકારી ભાવ એ કઈ મારું શુદ્ધ સ્વરૂપ નથી, એ મારાથી જુદા છે અને એ કર્મના ઉદય તરફ લક્ષ જતા થતા હતા એટલે એ પૂતગળના પરિણામ છે એમ કરી અને તારે સમાધાન મેળવી અને આગળ વધવાનું છે. સમાધાન શા માટે મેળવવું છે? કેમ કે શુદ્ધ સ્વરૂપનું લક્ષ કરવું છે. શુદ્ધ સ્વરૂપનું લક્ષ શા માટે કરવું છે? કેમ કે આચાર્ય ભગવાને એમ સમજાવ્યું કે જે તરફ લક્ષ કરીશ એવા ભાવ થશે. એટલે શુદ્ધ સ્વરૂપનું લક્ષ કરતા તારા ભાવ પરિણામ એ નિર્મળ થશે. એટલા માટે તારે તારા શુદ્ધ સ્વરૂપનું લક્ષ કરવાનું છે. તો શુદ્ધ સ્વરૂપનું લક્ષ કરવું છે ત્યારે શુદ્ધ સ્વરૂપ જ્યારે સમજાવવામાં આવે ત્યારે એમ વાત કરવામાં આવે કે વિકારી ભાવ વિકારી પરિણામ પણ જીવના નથી, એને પછી પૂતગળના પરિણામ કહેવામાં આવ્યા હોય. એટલે તારે પણ એ જ રીતે વિચાર કરવાનો છે કે હું તો શુદ્ધ જ છું, હું તો શુદ્ધ છું, દ્રવ્યથી હું શુદ્ધ છું. અશુદ્ધિ છે એ પર્યાયમાં છે, અશુદ્ધિ છે તે એક સમયની પર્યાયમાં છે, એટલે એ સ્થિતિ છે, એ દશા છે. પણ એ દશા કાયમ રહેતી નથી, એક જ સમયની એ દશા છે. બીજા સમયે એ દશા છે પણ જુદા પ્રકારે છે, ત્રીજા સમયે પણ એ દશા છે તો કોઈ જુદા પ્રકારે છે, અને ક્યારેક પછી એમ પણ થાય કે એ દશા રહેતી જ નથી. જેમ સિદ્ધ ભગવાનને હવે એવી કોઈ મલિનતાની દશા રહી જ નથી, તો એ રીતે એ દશાઓ એ બધી પર્યાયો એ તો અશાશ્વત છે, એ કાયમ રહેવા વાળી નથી, એ અનિત્ય છે. તો જે અનિત્ય છે એમાં શા માટે રાચી રહેવું, એનો શા માટે વિચાર કરવો, એમ કરી અને પર્યાયનું લક્ષ છોડવું. દરેક સમયની પર્યાય, ભલે ને અત્યારે મનુષ્યની પર્યાય છે તો ભલે રહી, પછી દેવની પર્યાય પણ થાય તો થાય, તો ભલે થાય, એની પણ ચિંતા કરવાની જરૂર નથી. કે તિર્યંતની પર્યાય પણ થાય તો એની પણ ચિંતા કરવી નહીં, જે પર્યાય થવાની હશે તે ભલે થતી. હું કોણ છું? હું શુદ્ધ આત્મદ્રવ્ય છું, એવો વિચાર કરવો, એમાં દ્રઢતા કરવી અને પછી લક્ષ એવા શુદ્ધ આત્મ સ્વરૂપનું કરવું. આ રીતે આચાર્ય ભગવાને આપણને સ્ટેપ બાય સ્ટેપ આખો ધર્મ સમજાવ્યો અને શુદ્ધનું લક્ષ કરતા પરિણામ શુદ્ધ થશે, નિર્મળ થશે, સમ્યક દર્શન સમ્યક જ્ઞાન થશે, અને શુદ્ધનું લક્ષ કરીને એમાં ને એમાં ઠરતા કેવો જ્ઞાન થશે. આનું નામ ધર્મ છે. તો બધી જ અપેક્ષાઓ છે એ અપેક્ષાઓના કારણ છે. શા માટે કોઈ પણ વસ્તુને આ અપેક્ષાએ સમજવી? એ પોતાને સમાધાન મેળવવા માટે સમજવાનું. જો એક વાત કહું એટલે અઘરું નહીં પડે. આપણે નરેન્દ્રભાઈનો વિચાર કરીએ ત્યારે આપણે કોણ નરેન્દ્રભાઈ, તો પછી એમના વિશે કેટલો બધો વિચાર કરીએ. એમના ભત્રીજાને આપણે ઓળખતા હોય તો કે એ ભાઈ જે છે સુચિત છે, એના એ કાકા છે. પછી પાછી આગળ વાત આવે અને એમના ભાઈ કુમારભાઈ મળે તો આપણે એમ કે આ નરેન્દ્રભાઈ આપણા ખરા ને, એક આ કુમારભાઈના ભાઈ, તો ગૂંચવાળો થાય છે? નથી થતો, ગોટાળો નથી થતો. એમની બહેનની દીકરીઓ આપણી પાસે આવી હોય, મળ્યા હોઈએ ત્યારે આપણે વાત કરીએ તો ભાઈ કે આ જે દીકરી આવી છે એના નરેન્દ્રભાઈ મામા થાય, હું તો આપણને ગૂંચવાળો થાય છે? નથી થતો. કેમ નથી થતો? નરેન્દ્રભાઈ મામા પણ થયા, કાકા પણ થયા, ભાઈ પણ થયા. એમના પત્ની આવ્યા હોય ત્યારે કોઈકની સાથે વાત કરતા હોય તો કે આ બેન છે ને, સુજાતા બેન, એ નરેન્દ્રભાઈના પત્ની, નરેન્દ્રભાઈ એમના પત્ની, તો ગૂંચવાળો થાય છે? નથી થતો. એના એ જ નરેન્દ્રભાઈ છે, એના એ જ નરેન્દ્રભાઈ છે, છતાંય આપણને કાંઈ ગૂંચવાળો નથી થતો. કે બરાબર છે, હોય બરાબર છે. તો એ જ રીતે જ્યારે શાસ્ત્રનો અભ્યાસ કરીએ ત્યારે જુદા જુદા દ્રષ્ટિકોણથી, એટલે અનેક નય દ્વારા વસ્તુના સ્વરૂપને આપણે સમજવાનું છે. એ સમજવાની વાત છે, એ વસ્તુના સ્વરૂપને સમજવાની વાત છે. એટલે બધા નયોથી આપણે જ્યારે વસ્તુના સ્વરૂપને સમજીએ છીએ ત્યારે એને આપણે એમ કહીએ કે પ્રમાણ જ્ઞાન કહેવાય. તો આવું પ્રમાણ જ્ઞાન જરૂરી છે. એટલે પર્યાયને પણ જેમ છે તેમ સમજવી રહી, દ્રવ્યને પણ જેમ છે તેમ સમજવું રહ્યું. જુદી જુદી અપેક્ષાથી બધી વસ્તુને આપણે સમજવી તો પડશે. તો જ આખું બરાબર જેમ છે તેમ વસ્તુનું સ્વરૂપ સમજાશે. પછી વાત આવી શું, પછી વાત એ આવી કે આપણે નરેન્દ્રભાઈ સાથે વાત કરવી છે, તો પછી સીધે સીધા નરેન્દ્રભાઈને જ આપણે મળીએ. વાત ક્યાં કરવી છે, કોની સાથે, નરેન્દ્રભાઈ સાથે. સંપર્ક નરેન્દ્રભાઈનો કરવો છે. હવે પછી એમના સંબંધોની વાતને આપણે વચમાં લાવવાનું કાંઈ અર્થ છે કે ભાઈ એ ભાઈ છે, કાકા છે, મામા છે, પતિ છે, આ બધી વાત પછી રહી. છતાં એ વાત તો એમ જ છે ને, એ રહે છે, એ રહે છે, એ બધા સંબંધો એમના રહે છે. પણ આપણે નરેન્દ્રભાઈને મળીએ છીએ તો ડાયરેક્ટ નરેન્દ્રભાઈ સાથે સીધે સીધા આપણે વાત કરીએ છીએ. તો વાત કરીએ તો પછી પેલા સંબંધોમાં કઈ ગોટાળો થાય. નરેન્દ્રભાઈ સાથે વાત કરતી વખતે આપણે એમના જુદા જુદા સંબંધોને લીધે આપણને ગૂંચવાળો થાય છે, નથી થતું. નરેન્દ્રભાઈ સાથે સીધા વાત આપણે કરી શકીએ છીએ. નરેન્દ્રભાઈ વિશે આપણે બધું જ જાણી લીધું. આ તો એમના સંબંધો જાણ્યા, પણ એમના વેપાર વિશે પણ આપણે જાણીએ કે એ હીરાના વેપારી છે એમ પણ જાણીએ. અમુક પેઢી સાથે એમને સંબંધ છે એમ પણ આપણે જાણીએ. ઘણું બધું જાણીએ. એમના અભ્યાસ વિશે પણ આપણે જાણીએ. કેટલી બધી અપેક્ષાઓથી નરેન્દ્રભાઈનો આપણે વિચાર કર્યો હોય, પણ છતાંય નરેન્દ્રભાઈ વિશે જે કંઈ જાણ્યું છે એ દ્વારા આપણા મનમાં ક્લિયર થાય છે કે નરેન્દ્રભાઈ કેવા છે, કેવા હશે, એટલું આપણને ખ્યાલ આવે છે. એટલે પ્રમાણ જ્ઞાન એવું છે કે વસ્તુના સ્વરૂપને જેમ છે તેમ દર્શાવે છે. એટલે અનેક નય દ્વારા આપણે આ સમજવું જોઈએ. પણ પછી ડાયરેક્ટ વાત તો કરવાની છે. નરેન્દ્રભાઈ સાથે જ્યારે ડાયરેક્ટ વાત કરીએ છીએ ત્યારે પછી પેલા જે સંબંધો એમના વિશે જાણ્યું હતું એ બધું કંઈ આપણને ડિસ્ટર્બ કરે છે, નથી કરતું, કાંઈ ડિસ્ટર્બ નથી કરતું. ડાયરેક્ટ વાત કરી શકીએ છીએ. એવી જ રીતે આપણે આત્મા વિશે આ બધું જાણ્યા પછીથી આત્માના સ્વરૂપને જાણીએ, દ્રવ્ય ગુણ અને પર્યાયને જાણીએ, પર્યાયના ઉત્પાદ વ્યયને જાણીએ, ધ્રુવ સ્વરૂપને જાણીએ, આ બધું જાણ્યા પછીથી જે પોતાનું સ્વરૂપ છે એની સાથે સીધો સંબંધ કરવાનો છે. એટલે કે દ્રષ્ટિને પોતાના સ્વરૂપ તરફ લઈ જવાની છે. તો એમાં ગૂંચવાળો ક્યાં થાય, એમાં ક્યાં ગૂંચવાળો થાય એવું છે. પણ આપણે એના વિશે કાંઈ જ જાણતા નથી તો પછી એના સુધી પહોંચશું કઈ રીતે? આત્મા વિશે કાંઈ જ જાણતા જ નથી તો પછી આત્મા સુધી પહોંચીએ કઈ રીતે? નરેન્દ્રભાઈ વિશે કંઈ જ જાણતા નથી તો આપણે નરેન્દ્રભાઈ સુધી પહોંચીએ કઈ રીતે? એટલે વાત તો એ છે કે આત્માના સ્વરૂપને જેમ છે તેમ જાણવા માટે આચાર્ય ભગવાને શાસ્ત્ર દ્વારા આપણને આત્માનું સ્વરૂપ સમજાવ્યું છે અને જુદી જુદી અપેક્ષાઓ દ્વારા એ આપણને સ્પષ્ટ કર્યું છે કે આવું સ્વરૂપ છે. અને પછી એમાંથી બધી અપેક્ષાઓ દ્વારા જે છે એ બધું જાણ્યું, સમજ્યા. પણ પછી જ્યારે એનો વિચાર કરીએ છીએ કે એ કેવા આત્માને આપણે પ્રાપ્ત કરવાનો છે, ત્યારે તો શુદ્ધ આત્માને પ્રાપ્ત કરવાનો છે એમ જ વાત આવે ને. પોતાનું શુદ્ધ સ્વરૂપ છે એની પ્રાપ્તિ કરવાની છે એ તો વાત ઉપદેશમાં આવી છે, કેમ કે સિદ્ધ ભગવાને એમ જ કર્યું છે, પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરી લીધી છે. જે અશાશ્વત છે, જે અનિત્ય છે, જે ક્ષણિક છે, એ બધું તો આપોઆપ છૂટી જવાનું જ છે. પર્યાયો જે થઈ રહી છે, વિભાવ ભાવે, વિકારી ભાવે પરિણામો થઈ રહ્યા છે, એ આપોઆપ છૂટી જાય છે. એક વખત દ્રવ્યનું લક્ષ્ય કરીએ છીએ ત્યારે પરિણામો શુદ્ધ નિર્મળ થાય છે, અને પછી ત્યાં ને ત્યાં રહી જઈએ, ખરી જઈએ, એટલે પછી નિર્મળ શુદ્ધ પરિણામ થાય છે. એટલે હવે એવા વિકારી પરિણામ થતા જ નથી, રાગ દ્વેષ ઉત્પન્ન જ થતો નથી. એમાં રાગ અને દ્વેષને છોડવાની તો વાત જ નથી. આત્માનું લક્ષ્ય કરતા પછી રાગ દ્વેષ ઉત્પન્ન થતો જ નથી. એટલે શાસ્ત્રનો સાર આ રીતે છે, એ રીતે વસ્તુના સ્વરૂપને આપણે સમજવાનું છે. જેમ 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 વધારે અભ્યાસ કરીશું, જેમ જેમ આત્માના વિશે વિચારતા જઈશું, તેમ તેમ આપણે આત્માનું મહાત્મ્ય વધારે ને વધારે કેળવીશું. આત્માનું મહાત્મ્ય કેમ નથી આવતું, આત્માના વિશે કેમ આખો દિવસ વિચાર નથી થતો, અને પરને વિશે કેમ વિચાર થાય છે? કેમ કે પરનું મહાત્મ્ય જેટલું આવ્યું છે એટલું આત્માનું મહાત્મ્ય આવ્યું નથી. અને એવું મહાત્મ્ય લાવવા માટે આત્માનો પરિચય કેળવવો, આત્માનો પરિચય કેળવવો એટલે શાસ્ત્રનો અભ્યાસ કરવો, કે જ્યાં આત્માની વાત આવતી હોય, જુદી જુદી અપેક્ષાથી આચાર્ય ભગવાને ગુરુદેવે જે સમજાવ્યું હોય એનો ખૂબ 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 અભ્યાસ કર્યા જ કરીએ, કર્યા જ કરીએ, કર્યા જ કરીએ, તો આત્મા 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 બીજી કાંઈ વાત રહે નહીં. એટલે આખો દિવસ આ જ ભાવમાં રહેવું હોય અને આત્માનો પરિચય સાચો કેળવવો હોય તો ખૂબ સ્વાધ્યાય કરવો, ગુરુદેવના પ્રવચનો સાંભળવા, શાસ્ત્રનો અભ્યાસ વારંવાર કરવો, એક વખત કર્યો, બીજી વાર, ત્રીજી વાર, ચોથી વાર, પાંચમી વાર, એનું એ જ કર્યા કરવાનું. એટલે બીજી બધી વાત બધી ગૌણ થઈ જશે, બીજે રસ પણ નહીં પડે અને એકલો પોતાના આત્માનો જ વિચાર આવશે. તો આ રીતે આપણે અહીંયા ગાથા 349 થી 355 સુધીનો સ્વાધ્યાય પૂરો કર્યો છે. હવે આ જ અર્થનું કળશરૂપ કાવ્ય કહે છે, કળશ 211. નનુ પરિણામ એવ કિલ કર્મ વિનિશ્ચયત સ ભવતી ના પરસ્ય પરિણામી ન એવ ભવેત ન ભવતી કર્તુ શૂન્યમિહ કર્મ ન ચૈકયતા સ્થિતિરિહ વસ્તુનો ભવતુ કર્તુ તદેવ તત. કળશ 211 એના અર્થમાં અહીંયા કહે છે કે ખરેખર પરિણામ છે તે જ નિશ્ચયથી કર્મ છે. નનું પરિણામ એવ કિલ વિનિશ્ચયત કર્મ. ખરેખર જે પરિણામ છે, જે પરિણામ કાર્ય થયું અને જે પરિણામ આવ્યું એ નિશ્ચયથી કર્મ છે, એટલે એ કાર્ય છે. અને પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામીનું જ હોય છે, અન્યનું નહીં. કારણ કે પરિણામો પોતપોતાના દ્રવ્યના આશ્રયે છે, અન્યના પરિણામનો અન્ય આશ્રય હોતો નથી. એટલે કે પરિણામો બીજા અન્યના આશ્રયે હોતા નથી. પરિણામો પોતપોતાના દ્રવ્યના આશ્રયે હોય છે, બીજા અન્ય દ્રવ્યના આશ્રયે પરિણામ હોતા નથી. આના પરિણામ આ દ્રવ્યને આશ્રય જ હોય, બીજા દ્રવ્યના પરિણામ કે બીજા દ્રવ્યને આશ્રય હોય નહીં. સપરિણામીન એવ ભવેત અપરસ્ય ન ભવતી. પરિણામ પોતાના આશ્રયભૂત પરિણામી એટલે દ્રવ્યનું જ હોય છે, અન્યનું નહીં. એટલે કે સોનાની વીંટી છે એ સોનાનું પરિણામ છે, તો એ સોનાના આશ્રયે છે કે માટીના આશ્રયે હોય નહીં, એટલે બીજા દ્રવ્યના આશ્રયે હોય નહીં. કારણ કે પરિણામો પોતપોતાના દ્રવ્યના આશ્રયે છે. અને નાસ્તિથી કહીએ તો અન્ય દ્રવ્યના આશ્રયે હોતા નથી. આસ્તિ અને નાસ્તિ બંનેથી વાત કરવામાં આવે ને. વળી કર્મ કરતા વિના હોતું નથી. કાર્ય થયું, કર્મ થયું તો પછી એનો કોઈ કરતા હોય. શું કહે છે કે ઈહ કર્મ કર્તૃ શૂન્યમ ન ભવતી. કર્મ કરતા વિના હોતું નથી. તેમજ વસ્તુની એક રૂપે સ્થિતિ અર્થાત કુટસ્થ સ્થિતિ, એક રૂપે સ્થિતિ, બીજી અવસ્થા થાય જ નહીં, એક રૂપે સ્થિતિ એટલે કુટસ્થ સ્થિતિ હોતી નથી. વસ્તુની એક રૂપે સ્થિતિ એટલે કે કુટસ્થ સ્થિતિ હોતી નથી, એટલે કે એની સ્થિતિ બદલાય છે, એની પર્યાય બદલાય છે, એના પરિણામો થાય છે. વસ્તુ છે તે પરિણામન સ્વભાવી છે. ચ વસ્તુના એકતયા સ્થિતિ ઈહ ન. એટલે કે વસ્તુની એક રૂપે સ્થિતિ અર્થાત કુટસ્થ સ્થિતિ હોતી નથી. કારણ કે વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ હોવાથી, દ્રવ્ય પર્યાય સ્વરૂપ છે એટલે વસ્તુ એ દ્રવ્ય અને પર્યાય એમ બે રૂપે છે. દ્રવ્ય છે અને એની પર્યાય પણ છે. એટલે વસ્તુ દ્રવ્ય પર્યાય સ્વરૂપ હોવાથી સર્વથા નિત્યપણું બાધા સહિત છે. સર્વથા નિત્યપણું એટલે હંમેશા નિત્ય જ રહે, અનિત્ય વસ્તુ હોય જ નહીં એમ જો માનવામાં આવે તો એ વાત બરાબર નથી, એને બાધા આવે છે. કેમ કે અનિત્યપણું પણ સાથે છે એટલે પર્યાય પણ છે. વસ્તુનું સ્વરૂપ દ્રવ્ય અને પર્યાય સ્વરૂપ છે એટલે નિત્ય એવું દ્રવ્ય અને અનિત્ય એવી પર્યાય એમ વસ્તુનું સ્વરૂપ છે. એટલે એકાંતે એને નિત્ય માનવામાં આવે તો પછી એમાં પર્યાયને માનતા નથી અને પર્યાય વિના કોઈ પણ દ્રવ્ય હોઈ શકે નહીં. અહીંયા કહે છે ततः तद एव कर्तु भवतु माटे वस्तु पोते ज पोताना परिणाम रूप कर्मनी करता छे ए निश्चय सिद्धांत छे। शू कहे छे के खरेखर परिणाम छे ते ज निश्चय थी कर्म छे। एक बात, बीजी बात, परिणाम जे थाय छे ते परिणाम पोताना आश्रयभूत परिणामी नुज होय, एटले पोतानो आश्रयभूत जे द्रव्य छे ए द्रव्यना जे परिणाम होय बीजा द्रव्यना परिणाम होय नहीं। वीटी रूपे जे परिणाम थया ए सोनाना ज होय माटीना होय नहीं। त्रीजी वात, वळी कर्म करता विना होतु नथी, एटले जे कोई कार्य थाय एनुं कोईक करवा वाळुं करता छे। अने चौथी वात के वस्तु एक ज स्थिति होती नहीं, एटले कुटस्थ होती नहीं, एनुं परिणमन होय ज छे। केम के द्रव्य अने पर्याय एवुं वस्तुनुं स्वरूप छे, एटले एना उपरथी सरवाळो लीधो के माटे वस्तु पोते ज पोताना परिणाम रूप कर्मनी करता छे। तो आ रीते आ कळस छे। हवे आ कळस उपर पूज्य गुरुदेव कांजी स्वामीए जे तात्पर्यभूत वात करी छे ए आपणे आवता स्वाध्यायमां लईशुं। આજનો સ્વાધ્યાય અહીંયા સુધી રાખીએ છીએ। હવે સુખધામ બોલીએ।
Thank you।